પુરાણી કેશવ પ્રિયદાસજીએ પૂછ્યું છે, બાપા ગરીબ કેને કહેવાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, શ્રીજી મહારાજની આજ્ઞા અને વચન ઉપર નિષ્ઠા હોય અને અજ્ઞાની જીવના ઉપદ્રવને સહન કરનારા ભગવાનના ભક્ત કે સાધુ હોય તેને ગરીબ જાણવા. એક વખત સ્વામી વૃંદાવનદાસજી પાસે બેસી શિક્ષાપત્રીનો પાઠ કરવા માંડ્યા ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સ્વામી વાંચો. ત્યારે સ્વામીશ્રી એક શ્લોક બોલીને અર્થ કરવા લાગ્યા. પછી બાપાશ્રી બોલ્યા છે, આ શિક્ષાપત્રી તે અમારું પક્કડ છે, આ પક્કડથી તમને પકડાય. આમાંની કઈ આજ્ઞા પડાય છે તે ખબર પડે. કોઈ શાસ્ત્રી આવ્યો હોય તો તેને કહીએ કે આ તમે પાળો છો કે નહીં, એમ પકડીએ છીએ. એક વખત બાપાશ્રીએ સભામાં એમ કહ્યું છે, તમે સર્વે શ્રીજી મહારાજના સંકલ્પ છો. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું છે, બધાએ મહારાજના સંકલ્પ હોય તો માંડવીમાં ખૈયા ખત્રીના પ્રશ્નના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીથી કેમ ન થયા ને શ્રીજી મહારાજે કેમ કર્યા? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, એ તો મહારાજની ઈચ્છા પ્રમાણે જે સંકલ્પ દ્વારે જેટલું જણાવવું હોય તેટલું જણાવે છે. જેમ રાજાને ઘેર કુંવર જન્મે તે રાજા જ કહેવાય, તેમ જેને સ્વામિનારાયણનો આશરો છે તે સ્વામિનારાયણના દીકરા છે, તે અક્ષરધામમાં અનાદિમુક્ત છે તે જેવા જ થશે. માટે આજથી આપણે તેમને મુક્ત જાણવા. શ્રીજી મહારાજ પોતાના સર્વે આશ્રિતોને સરખું સુખ આપે છે. જેમ આ લોકમાં એક બાપને ત્રણ દીકરા હોય તેમાં એક ગાંડો હોય તેની ખબર પોતે રાખે છે, તેમ મહારાજ પણ નિજ આશ્રિતોની ખબર રાખે છે. ઉપાસનાની વાત સર્વેથી જબરી છે. ઉપાસના દ્રઢ હોય તો ધણીના ખોળામાં બેઠા અને તેમાં કાચું હોય તો કાળ કર્મ તથા બીજા અદેવમાં વળગે. જો પાક્કી ઉપાસના હોય તો સેવા ભક્તિ મંદિર આદિ કરવામાં અટકે નહીં, અધિકારી કરશે એમ વાટ ન જુએ. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે, મીન સ્નેહી નીર ચંદ્ર સ્નેહી ચકોર, એમ હેતે કરી ભગવાનમાં સર્વે ઇન્દ્રિયો તણાય ત્યારે ભગવાનના ભક્તમાં મોટા ગુણ આવે છે. એક હરિભક્તે નિરાવરણ દ્રષ્ટિનું પૂછ્યું ત્યારે કહ્યું છે, ભગવાનની મૂર્તિ વિના બીજું જે કાંઈ માયિક પદાર્થ તથા દેશાંતર આદિક દેખાય અને ભીંતને પાણી સોંસરું ચાલ્યા જવું એવી નિરાવરણ દ્રષ્ટિમાં 99% જોખમ છે. કેમ કે આગળ પણ એવી નિરાવરણ દ્રષ્ટિવાળાને વિઘ્ન આવ્યા છે. મોટા તો કેને નિરાવરણ દ્રષ્ટિ કહે છે? તો એક ભગવાન તથા મુક્ત વિના માયિક પદાર્થની વિસ્મૃતિ તેને ઉપશમ અવસ્થા તથા ખરેખરે નિરાવરણ દ્રષ્ટિ કહે છે. જેને જેટલી સ્થિતિ થઈ હોય, મૂર્તિના સુખની પ્રાપ્તિ થઈ હોય, અનાદિ મુક્તની ઓળખાણ થઈ હોય, એટલા સુધીની જ બીજાને વાત કરવી તો તેટલી સ્થિતિ બીજાને પમાય. પણ સ્થિતિ વિના વાત કરે તેનાથી બીજા જીવને સમાસ થાય જ નહીં. મોટાની પ્રાપ્તિનું પણ એમ જ સમજવું. અને કેટલાક તો પોતે પોતાની સ્થિતિની ઉપર વાત કરે તે પોતાને સમજાય નહીં અને બીજાને લોચા વળાવે તેથી સમાસ થાય નહીં. માટે પોતાની સ્થિતિ સુધીની બીજાને વાત કરવી. ભૂત પ્રેત વાસનાએ કરીને અને મોટાનો અપરાધ કરવે કરીને થાય છે. પ્રેત એટલે વાસનાવાળું, પ્રેતને લાજ હોય, અને ભૂત એટલે વધારે પાપવાળું. જેણે મોટા મુક્તનો દ્રોહ કર્યો હોય, ભગવદીનો દ્રોહ કર્યો હોય તે ભૂત થાય, તેને લાજ પણ હોય નહીં. વળી તેનો આહાર મલિન એટલે ખાવા પીવાની નકારી વસ્તુ, જેથી કરીને દિવસે દિવસે વધારે મલિન થતો જાય. મહારાજે કહ્યું છે જે શાસ્ત્ર સત્પુરુષના મુખથી સાંભળવા પણ પોતાની બુદ્ધિ બળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય. શ્રીજી મહારાજ પોતાનો દિવ્ય સાજ લઈને પધાર્યા છે, તેથી અક્ષરધામની ને અહીંની એકતા છે, માટે ધામમાં સ્ત્રી પુરુષોનો ભાવ નથી. લક્ષ્મીજી બહાર સેવામાં રહે છે તથા ચિહ્ન રૂપે હૃદયમાં રહ્યા છે, તે બધા વર્તમાન કાળના ભાવ છે. ધામમાં ગોખ, જરૂખા, મેડિયો, ફુવારા છે, તે બધા ભાવ અહીં અવરભાવમાં ઘટાડવાના છે. ભુજ, મૂળી કે ગુજરાતના સંત તેડવા આવ્યા, રથ પાલખીઓ આવી, એ બધું અહીં સમાસ અર્થે છે એમ ઘટાડવું. બધું દિવ્ય છે પણ માયિક દ્રષ્ટિથી ન નિહાળવું. આ સર્વે સંતો તથા હરિભક્ત તેજોમય બ્રહ્મની મૂર્તિઓ છે એમ સમજે, તેને માયિક ભાવ ન આવે. બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. આપણો તો અહિંસા ધર્મ છે. અહિંસા ધર્મ એટલે કોઈને મન, કર્મ, વચને દુભાવવો નહીં. અધિકારવાળાએ કોઈને કહેવું પડે તેથી બીજા દુખાય અને ન કહે તો સરખું ચાલે નહીં. તે વખતે બરાબર સત્સંગની લટક, વિનય વિવેક જાળવી, કહેવા સમજાવવાની કળા શીખી રાખી હોય અને મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ હોય તો ઠીક રહે. મહારાજે કહ્યું છે કે ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણાય હોય, પણ જે મૂર્તિ પાસે રાખે તેને વાંધો નહીં. વ્યવહાર તો બીજા પણ કરી લે, એ કાંઈ અટકે નહીં. મોટા મોટા સંતો, હરિભક્તો અધિકારવાળા હતા, પણ તેમની પાસે સત્સંગની લટક હતી, તેથી શોભ્યા. સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી છે. આ પૃથ્વી ઉપર ભગવાન રાજા રૂપે અને રાજા ધીરાજ રૂપે તથા સદગુરુ રૂપે અને સાધુ રૂપે વર્તતા હોય તે રીત જાણવી. તે જ્યારે રાજા રૂપે ભગવાન વર્તે ત્યારે કોઈ સાધારણ મનુષ્યને જોગ કરવો હોય તેને કઠણ પડે, અને રાજા ધીરાજ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે અતિ મોટા પુરુષને પરાણે પરાણે જોગ થાય, અને સદગુરુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે પણ મોટા મોટા હરિભક્તોની સભા બેઠીને બેઠી હોય તે કોઈને કાંઈક પ્રશ્ન પૂછવો હોય તો તે પૂછતા પૂછતા કેટલોક વખત વીતી જાય પણ પૂછવાનો મેળ મળે નહીં, તો બીજું તો ક્યાંથી પૂછાય. તેથી જોગ કરવો ઘણો કઠણ થઈ પડે, અને જ્યારે સાધુ રૂપે ભગવાન વર્તતા હોય ત્યારે તો તેમને ગમે તેમ પૂછો, ગમે તે આવો, ગમે તેમ બોલો, ચાલો, વાતો કરો, તેમાં જરા પણ કોઈને કઠણ પડે જ નહીં, ને સર્વેને જીવવું જોઈએ તેવું સુખ આવે, ને કોઈ રીતે આમન્ય નડે નહીં. નાના મોટા સૌને જોગ કરવાનો સમય મળે અને સૌને સખા ભાવ રહે, તેથી આ સમયે શ્રીજી મહારાજ સૌ જીવને સુખિયા કરવા માટે સાધુ રૂપે વર્ત્યા. આપણે તો પ્રેમ મગ્ન થઈ માનસી પૂજા કરવી, સેવા ભક્તિ કરવી, તે પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થાય? તો અતિ હેતે કરીને મૂર્તિમાં જોડાય તો અંગો અંગને વિશે પ્રેમ પ્રગટ થાય, અને જો શ્રવણ મનન નિદિધ્યાસથી આવી વાતો જીવમાં ઉતરી જાય તો જીવમાં સાક્ષાત્કાર થાય. ભગવાનના ભક્તને પોતાના સ્વરૂપનો તપાસ કરવો. શ્રીજી મહારાજે ડેઢના છોકરાને 100 વાર આત્મા કહેવરાવ્યું, પણ જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું છે, બાપજી હું તો ડેઢ છું, એમ ન કરવું, ડેઢ મટી જાવું. બાપાશ્રી બોલ્યા છે, સાંખ્ય ને યોગ તે શું? તો શ્રીજી મહારાજ વિના સર્વે ખોટું જાણવું તે સાંખ્ય, અને મહારાજની મૂર્તિમાં રસ બસ રહેવું તે યોગ. બાપાશ્રી સભામાં વાત કરતા હતા તે વખતે નારાયણપુરવાળા ખીમજીભાઈ ચંદન તથા હાર લઈને આવ્યા, ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સોઢીનું શણગારમાં ગયું, તે સોઢી હતી, તે શણગારમાં રહી, ત્યાં તો જાન જતી રહી, તેમ તમે પૂજાની સામગ્રી કરવા રહ્યા ત્યાં કથા વાર્તા જતી રહી, એવું થયું. અત્યારે સંત હરિભક્તની સભામાં બ્રહ્મયજ્ઞ થાય છે, ગામો ગામના હરિભક્ત આવ્યા છે અને હજી સંઘ આવ્યા કરે છે. સભામાં કાંઈની કાંઈ વાતો થાય છે, મૂર્તિના સુખના અમૃત ધન વરસે છે, માટે અત્યારે તો જેટલો લાભ લેવાય તેટલો લેવો. એમ ખીમજીભાઈ નિમિત્તે સૌ સંત હરિભક્તોને મહિમા સમજવાની વાત કરી. સભામાં પુરાણી કેશવ પ્રિયાદાસજી સંતના મહિમાની વાત કરતા હતા ત્યારે બાપાશ્રી એમ બોલ્યા છે, પ્રથમ તો આસુરી જીવો સંતોને બહુ દુઃખ દેતા, તે જ્યાં જાય ત્યાં કોઈ મારે, કોઈ કાઢી મૂકે, કોઈ તિરસ્કાર કરે, ગામમાં મંદિર નહીં, તેથી જ્યાં ત્યાં ઉતરવાનું હોય. વળી તે વખતે ત્રણ વર્ણની તૈયાર ભિક્ષા લેવાની આજ્ઞા હતી, તેથી જ્યાંથી મળે ત્યાંથી મહારાજને સંભારી જમી લેતા, પણ અત્યારે છે એવું સાનુકૂળ નહોતું. એક વખત કોઈ હરિભક્તે સાધુઓને જમાડવા બાજરાની ઘેંશ કરાવી, તે સાધુ જમવા બેઠા તેની કુસંગીને ખબર પડી, એટલે ત્યાં આવીને પથરા મારવા માંડ્યા, તેથી સાધુઓ જમતા જમતા ઉઠીને જતા રહ્યા. એવા દુઃખ હતા, રાજ્યમાં પણ કોઈ વાત સાંભળે નહીં. આજ તો મોટા મોટા મંદિરમાં રહેવાનું, નાહવાનું, જમવાનું સરખું, હરિભક્તો પણ બહુ બળિયા, અને રાજ્ય પણ એવું જે કોઈ આંગળી ચિંતી ન શકે. અત્યારે તો એકલા છપ્પૈયા ચાલ્યા જાઓ તો પણ કોઈ વાટમાં પૂછે નહીં. પ્રથમ તો એક ગામથી બીજે ગામ જવામાં વિચાર થતો. સાધુના મંડળ દેશમાં ફરીને ધર્મ પ્રચાર કરી પાછા આવતા ત્યારે અજ્ઞાની જીવોએ આપેલા દુઃખની વાતો સાંભળીને મહારાજના નેત્રમાંથી આંસુ આવતા.